પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 61 અને 62 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 19.
સંસાર કે બહુ ભ્રમણ સંજોગોની પ્રતિકૂળતાથી કંટાળેલ હોય એને સંસારનો તાપ કહેતા નથી. ખરેખર તાપ લાગ્યો હોય એટલે જેને પ્રવર્તમાન વર્તતી જે અશાંતિ અનેક પ્રકારના વ્યામોથી, મુખ્ય કહી દઈને તો મોહથી, દર્શન મોહથી અને તે પૂર્વક થતા રાગ દોષથી જેને ખરેખર અશાંતિથી કંટાળો આવ્યો હોય અથવા ચાલુ અશાંતિને લઈને જેને ક્યાંય સુખ ચેન નથી અને તે પણ ઉગ્ર પરિસ્થિતિએ પહોંચ્યું હોય, એવું પરિણામ પણ ઉગ્ર પરિસ્થિતિએ પહોંચ્યું હોય, ખરેખરો તાપ લાગ્યો હોય એનો અર્થ એ છે કે ઉગ્ર પરિસ્થિતિએ પહોંચ્યું હોય, ક્યાંય ગમતું નથી. પહેલો બોલ દીધો જી, તને ક્યાં ન ગમતું હોય તો જો અત્યાર છે એમાં હેજી, જો તને ક્યાંય ન ગમતું હોય તો તારો ઉપયોગ પલટાવી નાખ અને આત્મામાં પ્રમાટ. એ વાત જે લીધી છે એ પ્રવર્તમાન જે રાગ દોષ મોહ છે તેને લઈને જે ઉત્પન્ન થયેલી અશાંતિ છે, આકુલતા છે, દુઃખ છે, એ દુઃખને લઈને જો તને ક્યાંય ચેન પડતું ન હોય તો એ શરત છે, અથવા એ પરિસ્થિતિ આવી હોય તો જેને હજી સંસારિક કાર્યોના રસ છે અથવા સંસારમાંથી કાંઈ, જગતમાંથી કાંઈ મેળવવું છે, ટૂંકામાં જેનું ધ્યેય જગતમાંથી કાંઈક લેવાનું છે, જેનું ધ્યેય આત્મપ્રાપ્તિનું નથી, એને તો એ બધા પ્રસંગોમાં રસ આવે છે, એને એનો કંટાળો કે એનો તાપ ક્યાંથી લાગશે જેમાં એને સુખ છે, મજા છે, બાહ્ય પદાર્થોની અનુકૂળતામાં જેને સુખ છે, ઠીકપણું છે, મજા છે, એ બાજુના રસમાં જેના પરિણામ છે એને એથી તદ્દન વિપરીત એવો જે આત્મરસ બહિર્મુખ ભાવમાં ઉત્પન્ન થયેલો રસ એ અંતર્મુખ રસને ઉત્પન્ન જ થવા દેતો નથી. કઈ રીતે એમાંથી અંતર્મુખ પણ ઉત્પન્ન થાય, કેમ કે એ તો ઘણા શુદ્ધાત્માના રસનો પ્રકાર છે. અંતર્મુખ પરિણામ એ શુદ્ધાત્માના ઘણા રસનો વિષય છે, અત્યંત રસનો વિષય છે. તો બહારમાં જેનો રસ રેડાય છે, જેના રસ બહારમાં ઉગ્ર છે, વેગવાળો છે, એને તો કોઈ રીતે અંતર્મુખ પણ થવું સંભવિત નથી. તો ક્યારે થાય કે ફેરફાર આ પ્રકારે થાય, એવો જે અનાદિનો ચાલતો આવેલો રસ છે એમાં આ પ્રકારે ફેરફાર થાય કે એને તાપ લાગે, ભવભ્રમણનો તાપ લાગે, ચાલતી આકુલતા નો એને તાપ લાગે, અને એ પ્રકારે જે કંટાળેલો હોય, સંસારથી કંટાળેલો હોય, એટલે બાહ્ય કાર્યમાં જેને કંટાળો છે, રસ તો નથી પણ કંટાળો છે, તેની આ વાત છે, એટલે તેની આ લાઈન છે. મોક્ષ માર્ગમાં દાખલ થવાની, પ્રવેશ થવાની જે આ લાઈન છે, એની તો આ વાત છે કે એને સંસારથી કંટાળેલો એ જીવ હોવો જોઈએ, એને એમાં તાપ લાગવું જોઈએ, દુઃખ લાગવું જોઈએ, એને ખરેખરું લાગવું જોઈએ, ઉગ્ર કક્ષાએ લાગવું જોઈએ, નહીતર જીવ અનાદિના સંસ્કારથી પાછો વળતો નથી. સમજણપૂર્વક કેટલો લાભ છે આ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવાથી, કેટલો લાભ છે અને પ્રવેશ ન થાય તો કેટલો નુકસાન છે, એ સમજણપૂર્વક જેને સંતાવ્યો હોય એને પછી રસ આવશે નહીં, તેની આ વાત છે. એવા જીવોને માટે આ વાત છે, એવા જીવો આ લાઈને ચડશે, બીજા પ્રકારના જીવો આ લાઈનમાં ચડશે નહીં. વિભાવથી કંટાળે અને સંસારનો ત્રાસ લાગે, પછી જે સંસારથી કંટાળે લીધું છે ને, વિભાવ લીધો પહેલી લીટીમાં, એમ લીધું સંસારથી કંટાળેલ હોય, એનો અર્થ એમ છે કે વિભાવથી કંટાળેલ હોય અને સંસારનો ત્રાસ લાગે, એટલે સંસારના સંગ પ્રસંગનો ત્રાસ લાગે તો માર્ગ મળ્યા વિના રહે નહીં, તો એ જીવને અંદરમાં માર્ગ મળે છે. કેમ કે એને માર્ગ નહીં લેવાના જે કારણો છે, એ કારણો હવે એને માટે ઊભા નથી. જે આડસ છે માર્ગ મળવા માટે, જે આડા આવતા કારણો છે એના પરિણામમાં, એ કારણો એને રહ્યા નથી. એ કારણો કયા છે કે એનો જે સાંસારિક રસ છે, બાહ્ય કાર્યોમાં જે રસ છે, પછી શુભ અને અશુભ બંને પ્રકારના એ બાહ્ય કાર્યો એમાં આવી જાય છે. વિભાવથી કંટાળે અને સંસારનો ત્રાસ લાગે તો માર્ગ મળ્યા વિના રહે નહીં, એ પણ જીવની અપેક્ષા એ છે કે આટલું થાય તો અહીંયા પણ સારું લાગે, બાહ્ય કાર્યોમાં પણ સારું લાગે, શુભાશુભ પ્રસંગોમાં પણ એને રસ પડે અને એને અંદરનો અંતર્મુખનો માર્ગ મળે. માર્ગ છે એ તો અંતર્મુખ પરિણામ છે, એ અંતર્મુખ થવું એ શુદ્ધાત્માને ઓળખાણપૂર્વક એનો ઘણો મહિમા અને ઘણો રસ ઉત્તમ હોય ત્યારે જ થઈ શકે છે, બીજી રીતે થઈ શકતું નથી. અને એના સદભાવમાં બાહ્ય પદાર્થો સંબંધી અથવા બાહ્ય પ્રસંગો સંબંધી કંટાળો આવે છે તો નહીં પણ ત્રાસ લાગે, પ્રવૃત્તિનો એને ત્રાસ લાગે, શુભ અને અશુભ પ્રકારની સર્વ પ્રવૃત્તિનો એને ત્રાસ લાગે. એ ત્રાસી જાય છે ત્યારે પછી હવે ક્યાંય ઉભા રહેવા માંગતો નથી, એમ નક્કી થાય છે. કારણ આપે તો કારણ પ્રગટ થાય જ. વસ્તુનું આ વિજ્ઞાન છે, આ તો વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે કે એનું કારણ આપે અને કાર્ય પ્રગટ ન થાય, એ બને નહીં. શુદ્ધાત્મા તત્વનો અનુભવ કાર્ય છે, એ એના કારણ આપે ને એવું કાર્ય પ્રગટ ન થાય, એવું ક્યાંય બનતું નથી. એવું કાર્ય પ્રગટ થતું નથી અને બીજું કાર્ય પ્રગટે છે એનો અર્થ કે એનું જે કારણ છે એ આપવામાં આવતું નથી. આ બહુ સ્પષ્ટ વિષય છે. ભલે એક પર્યાય અને બીજી પર્યાય તદ્દન સ્વતંત્ર છે, એક પર્યાય કરતા ને બીજી પર્યાય એનું કાર્ય એમ બિલકુલ નહીં હોવા છતાં કારણ કાર્યના વ્યવહારમાં કોઈ એક એવો નિર્દેશ છે કે પ્રથમ આમ હોય છે અને પછી આમ હોય છે, એવો ક્રમ છે એ ન સમજે, ન સ્વીકારે અને અક્રમે કોઈ અવસ્થાને એ સ્વીકારવા પ્રાપ્ત કરવા માગે તો એવું પણ બની શકતું નથી. મોક્ષ છે, સંપૂર્ણ શુદ્ધતા રૂપ જે મોક્ષ છે એના કારણરૂપ જે પરિણામો ગણાય છે તે મોક્ષ માર્ગના સમ્યક દર્શનના ચારિત્રના નિશ્ચયરૂપનું પ્રેરણા એ પરિણામ છે અને તે એનું વ્યવહાર કારણ છે. પૂર્વ પર્યાય હોવાને લીધે તે તેનું વ્યવહાર કારણ છે, નહીંતર અલ્પદશા પૂર્ણ દશાને કરે, અલ્પતા પૂર્ણતાને કરે એવો નિયમ કેમ સ્વીકારે? તેમ છતાં એવો જ અનાદિ અનંત કાળનો ક્રમ છે અથવા નિયત છે મોક્ષ માર્ગરૂપ પરિણામ કે જેના હોવા પૂર્વક જ મોક્ષ થાય છે, જેના નહીં હોવા પૂર્વક કોઈનો મોક્ષ થયો હોય એવું તો કોઈ ત્રણ કાળમાં બનતું. કહે કે વ્યવહાર છે, વ્યવહાર કારણ એટલે તો ઉપચાર કારણ છે, વ્યવહાર કારણ એટલે ઉપચાર કારણ છે અને ઉપચાર છે તો કહેવા માત્ર ખોટું છે, કહેવા માત્ર છે અથવા ખોટું છે. તો અહીંયા એટલો પ્રશ્ન થાય કે ઉપચારને યોગ્ય છે કે અણઉપચારને યોગ્ય છે? હવે એની સ્વતંત્ર યોગ્યતા તપાસો. જેના ઉપર વ્યવહાર કરવામાં આવે છે, જેના ઉપર ઉપચાર કરવામાં આવે છે એ વ્યવહારને ઉપચારને યોગ્ય છે કે ઉપચારને અયોગ્ય છે? એ ઉપચારને યોગ્ય છે તેથી ઉપચાર છે, ઉપચારને પણ અયોગ્ય છે અને ઉપચાર છે એમ તો છે તેથી પણ એમ સિદ્ધ થાય છે કે ઉપચારને યોગ્ય અને ઉપચારને અયોગ્ય એવા બે પ્રકારના પરિણામ છે એમ પણ એમાંથી સિદ્ધ થાય છે આપોઆપ. એટલે એને એમ કહેવામાં આવે છે કારણ આપે તો કાર્ય પ્રગટ થાય જ, અથવા સમ્યક દર્શન અને સ્વાનુભૂતિ રૂપ કાય છે એના જો કારણરૂપ પરિણામ છે એ સ્થિતિ આવ્યા એના વિના તું કાર્યની સિદ્ધિ અપેક્ષા રાખે તો એ વાત અસ્થાને છે, એવું તો કદી બની શકશે નહીં. જેને જેની રૂચિ અથવા રસ હોય ત્યાં સમય ચાલ્યો જાય છે. માણસ એમ કહે છે કે અમને વખત મળતો નથી. કોઈ પણ જીવને સમય છે તો ક્યાં છે આ એનો નિયમ છે કે જ્યાં જે જીવને રસ છે ત્યાં એનો સમય વ્યતીત થાય છે. આ એવી એક વ્યાખ્યા છે કે એમાંથી કોઈ બાદ રહી શકતું નથી. અનંત જીવોમાંથી કોઈ જીવને એમાં બાદ ન કરી શકાય. ક્યાં એનો સમય જાય છે કે જ્યાં એનો રસ છે, જ્યાં એની રુચિ છે ત્યાં એનો સમય ચાલ્યો જાય છે. જેને જેની રુચિ હોય જેને જેનો રસ હોય ત્યાં એનો સમય ચાલ્યો જાય છે. એમાં એવો પ્રશ્ન કરે છે કે અમારી રુચિ એમને પકડાતી નથી. માનો કે અમે બીજા કાર્યો ઉછળ કર્યા છે અને શુભ કાર્યની પ્રવૃત્તિ વિશેષ કરીએ છીએ, તેમાં પણ તત્વજ્ઞાન વિષયક પ્રવૃત્તિ વિશેષ કરીએ છીએ, એથી પછી બીજા નંબરમાં શાસન પ્રભાવના, દેવગુરુ શાસ્ત્રની પ્રભાવના, એ વગેરે કાર્યો, પછી છેલ્લો નંબર છે અમારે બાકીના અમારા વ્યવહારનો સંસારિક વ્યવહાર. હવે રુચિ ક્યાં પડી છે જોતું કેમ? રુચિ ત્યાં પડી છે કે જ્યાં તને રસ, જ્યાં તારો સમય ચાલ્યો જાય છે. સમયનો તો હિસાબ કલાકમાં થાય છે કે નહીં? તારો રસ ક્યાં છે? જો તને શુભ રસ છે તો શુભ પ્રવૃત્તિમાં તારો સમય ચાલ્યો જશે, જો તને અશુભ રસ છે તો અશુભ પ્રવૃત્તિમાં તારો સમય ચાલ્યો જશે. એટલે એમ કહ્યું કે જેને જેની રુચિ હોય, જેને જેનો રસ હોય, ત્યાં એનો તે કાર્યમાં, તે પ્રકારના પરિણામમાં એનો સમય ચાલ્યો જાય છે. ચાલ્યો જાય છે એમ કરીને એમ કહે છે કે સમય તારો ચાલ્યો જાય છે એ કિંમતી છે, અને એ કિંમતી સમયને તું વેડફી નાખીશ ને, એમ કહેવું. કિંમતી સમય છે એની તને કિંમત નથી તો પછી તને વિવેક છે એ વાત રહેતી નથી, એમ થાય છે. અને આ ચાલ્યો જતો જે સમય છે એ રોકો રોકાશે નહીં. સમયને ઊભો રાખવો હોય તો ઊભો રાખી શકાતો નથી. એક એવો પ્રવાહ છે કે જે કોઈને માટે રોકે હોય તો રોકી શકાતો નથી. અમારે અત્યારે આ કામ જરાક એવું છે, એ કામ ગમે તેવું હોય, એ એમ કહે છે કે હું મારું કામ કરું છું, કાંઈક તને એના ઉપરથી બોધ લેવાનો વિચાર આવે તો તું તારું કામ કર, હું મારું કરું છું ને તું તારું કર, હું તારા માટે રોકાતો નથી. એમ સમજીને તું કોઈના માટે પણ ન રોકા, એવું વિશે છે. રુચિ અનુયાયી વીર્ય, આ સૂત્ર છે. પુરુષાર્થ છે વીર્ય, એટલે પુરુષાર્થ છે વીર્યનું પરિણામ છે. અનુયાયી એટલે અનુસરે છે, જાય છે, ગમન કરે છે, અનુસરીને ગમન કરે છે. કોને અનુસરીને ગમન કરે છે? કે રુચિને અનુસરીને એ ગમન કરે છે. તારું જોર, તારો પુરુષાર્થ, જ્યાં તારી રુચિ હશે એ બાજુ જોર ખાશે, એમાંથી તું એને દિશા ફેરવી શકીશ નહીં. બહુ પ્રસિદ્ધ છે આ વાત. રુચિને અનુસરીને પુરુષાર્થ થાય છે, એટલે તું પુરુષાર્થ આત્મામાં કરવાનો વિચાર કરતો હોય ને રુચિ આત્માની ન હોય તો બે વાતને મેળ ખાતો નથી, તારો પુરુષાર્થ દિશા નહીં બદલાય. નિમિત્ત નૈમિતિક સંબંધ લીધો છે. રુચિ છે એ અન્ય ગુણની અન્ય ગુણની પર્યાય છે, પુરુષાર્થ છે એ અન્ય ગુણનો પર્યાય છે. બે અન્ય અન્ય જુદા જુદા ગુણના પર્યાય છે, પણ બે ગુણમાંના પરિણામમાં નિમિત્ત નૈમિતિક અનાદિ અનંત સંબંધ રહેલા છે. ધવલની અંદર એક એવું સૂત્ર છે કે વિશ્વમાં નિમિત્ત નૈમિતિક સંબંધ પણ પારિણામિક ભાવે રહેલા છે. પારિણામિક એટલે ધ્રુવ, ધ્રુવ ભાવે રહેલા છે, એમાં ક્યારે ક્યાં ફરક પડતો નથી. રુચિ અનુયાય એટલે શ્રદ્ધા ગુણ અને વીર્ય ગુણ ને પરિણામમાં નિમિત્ત નિયમિત સંબંધ એવો છે કે એમાં ક્યાંય ફેર પડતો નથી. એક જ પદાર્થમાં, એક જ પદાર્થના ગુણોમાં પરસ્પર માહો માયે નિમિત્ત નૈમિતિક સંબંધ રહેલા છે. જેમ જગતના પદાર્થો ભિન્ન પદાર્થો વચ્ચે પણ નિમિત્ત નૈમિતિક સંબંધ રહેલા છે, કે માછલું તો કાયમ પાણીમાં જ તરે અને પાણીનો જીવ કે છે, પછી લોકો એને શું કે છે કે પાણીનો જીવ છે. જીવ તો જે જીવ છે એ જીવ છે, પણ એ પાણીમાં જ કરે, એને તરવામાં પાણી જ નિમિત્ત હોય, એને હવા નિમિત્ત હોય નહી. અથવા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ગમન અને સ્થિરતામાં અનાદિ અનંત પારિણામિક ભાવે નિમિત્ત નિમિત્ત સંબંધ ધરાવે છે. જ્ઞાન અને જ્ઞેય પારિણામિક ભાવે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ધરાવે છે. જ્ઞાન હોય ને જ્ઞેયનું પ્રતિબિંબ ન પડે એવું કોઈ છે? એ બની શકે એવું નથી. જ્ઞાન એ સામે સામા છે. જ્ઞેય સાપેક્ષ જ જ્ઞાન છે. જ્ઞાન નામ પોતે જ્ઞેય સાપેક્ષ છે. કેમ કે જ્ઞાન છે કે જ્ઞેયને જાણે છે, માટે એનું જ્ઞાન છે. જ્ઞાન નામ પોતે જ જ્ઞેય સાપેક્ષ છે. એ નિમિત્ત નૈમિત્તિક સંબંધો છે. એવી જ રીતે લઈએ તો રુચિને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કોની સાથે છે? કે આત્માની રુચિને આત્મા સંબંધેના જ્ઞાન સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જો જીવને પોતાના જ્ઞાનમાં પોતાનું સ્વરૂપ ભાસે તો સ્વરૂપની રુચિ ઉત્પન્ન થયા વિના રહે નહીં. સ્વાધ્યાયનો વ્યવહાર તો પૂર્ણાનનો એટલા માટે લીધો છે, સત્સમાગમનો વ્યવહાર એટલા માટે લીધો છે કે કોઈ પણ પ્રકારે સમજણથી જ્ઞાનની પ્રક્રિયામાં એને પોતાનું સ્વરૂપ સમજાય. જો એને પોતાનું સ્વરૂપ સમજાય યથાર્થ પ્રકારે તો સ્વરૂપની રુચિ ઉત્પન્ન થયા વિના રહે નહીં. અને સ્વરૂપ સમજ્યા વિના કોઈને સ્વરૂપની રુચિ ઉત્પન્ન થાય છે એવું તો ત્રણ કાળમાં બનતું નથી. કોઈ એમ કે અમને આત્મા કેવો એ કાંઈ અમને નહીં, અમારે તો આત્માની રુચિ એક જ છે, બીજું કાંઈ છે નહીં. જાણ્યા વિના કોની રુચિ કરે? જેને ઓળખતો નથી એના એનું રુચું ને નહીં રુચું પ્રશ્ન ક્યાં રહે છે? તારે એ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એમ પુરુષાર્થના મૂળમાં જોવામાં આવે તો જ્ઞાન રહેલું છે. જ્ઞાન અનુસાર રુચિ ને રુચિ અનુસાર પુરુષાર્થ આમ છે. એટલે તો જ્ઞાનથી જ સમજાવવામાં આવે છે અને સમજવાનું પણ જ્ઞાનથી જ બને છે. સમજનાર જ્ઞાન છે અને એમાં સમજાનાર પણ એનું પોતાનું જ્ઞાન સ્વરૂપ જ છે. જ્ઞાનનું જ સ્વરૂપ એને સમજાય છે. જ્ઞાન જ્યારે જ્ઞાનના સ્વરૂપને સમજે છે ત્યારે બધું સરળું થાય છે અને સમ્યક કહેવામાં આવે છે. રુચિ અનુયાયી વીર્ય ગ્રાહકના ઘૂંટણમાં નિરંતર રહે. સ્વરૂપની જ્ઞાયક સ્વરૂપની રુચિપૂર્વક જ્ઞાયકના ગોલનના ઘૂંટણમાં નિરંતર રહે, સતતપણે રહે. નિરંતર એટલે આંતરો પડ્યા પાડ્યા વિના રહે. દિવસ રાત એની પાછળ પડે તો વસ્તુ પ્રાપ્ત થયા વિના રહે જ નહીં. આમ છે. પૈસાની ધૂન લાગે તો કરોડો થાય તો છોડે નહીં પાછા. પહેલા ભલે સામાન્યમાં સામાન્ય સ્થિતિ હોય, પછી હજારો થાય, પછી લાખો થાય, પછી કરોડો થાય. સામાન્ય માણસને પ્રશ્ન થાય કે હવે આ શું કરવા, હેરાન થાય છે. એની પાસે તો કરોડપતિ કરોડપતિ માટે એની ગણતરી થવા માંડી છે. કરોડો છે એની પાસે. હવે શું કરવા કરે છે? પણ ભાઈ ધૂન ચડે છે, એની પણ એક ધૂન ચડે છે, અને એ સિવાય બીજું કાંઈ નિરંતરપણે એના મગજમાં દિમાગમાં રહેતું નથી. ભલે એનો કેટલો લાભ છે એને સમજાણું હોય કે ન સમજાણું હોય, એ તો એમ જ કહેશે તમને શું સમજાય એનો લાભ, અમને સમજાય છે. ગુરુ માલિક હતા, ગુરુદેવ પાસે આવ્યા હતા. ગુરુદેવ પાસે તો માલ હોય નીકળે ને બીજું શું નીકળે. એમણે એમ કીધું કે આ બધું કરવા જેવું છે, મનુષ્ય બહુ વાયલો જાય છે, કરવા જેવું આ છે બધું, આત્માનું કરવા જેવું છે. તો ધનજીવનના મારે શાંતિલાલ મંગળદાસ છે, મંગળદાસ જયસિંહભાઈને શ્રીમદજી સાથે પરિચય હતા. અમદાવાદમાં શ્રીમદજી જતા ત્યારે મંગળદાસભાઈને ત્યાં કરતા, મંગળદાસ જયસિંહભાઈ ગાંધી વકીલનું ગ્રુપ છે ને, ત્યાં બધું ઉત્તર ગુજરાતમાં એને મિલાય કર્યું, મહેસાણા કોલેજ. તો સાહેબ કે આપ જોઈ બરાબર છે, તો અમારે કેટલા કામોની જવાબદારી હોય આપને શું ખ્યાલ આવે છે? કેવા કેવા મહત્વના કામોની અમારે જવાબદારી હોય એ અમને જ ખબર હોય ને. એનો ગુરુદેવ કે હે તમે શું સમજો તમારા બધા, તમે તમારી સમજણનો અભિમાન છે આપણને, એ બધાની કિંમત જેને ઉડાડી છે એને એની સમજ છે, કિંમત જેને રહી છે એની સમજ છે, એ વાત રહેતી નથી, બહુ ખંખી રહેતી. પરંતુ આ ક્યાં બોલાઈ ગયું? એની એને કિંમત છે, એટલી કિંમત છે, એટલી કિંમત છે કે એને એમાંથી બીજું વિચારવાનો સમય રહેતો નથી. અહીંયા એમ કહે છે કે તું એવી પરિસ્થિતિ પલટીને આ બાજુ આવ કે નિરંતર તને જ્ઞાયકનું ગોલમ રહે, ઘૂંટણ રહે, રાત દિવસ એની પાછળ તારું પ્રેરણમન હોય ને બીજું કાંઈ તારા પ્રેરણમનમાં હોય એટલે તો એને વસ્તુ પ્રાપ્ત થયા વિના રહે જ નથી. અને એવું થયા વિના તને વસ્તુની પ્રાપ્તિ થાય એ વાત પણ કોઈ કાળે બની નથી ને કોઈ કાળે બનવાની. નાયકના ઘૂંટણમાં નિરંતર રહે સ્વાભાવિકપણે છે, જે સ્વરૂપ એને સમજમાં આવ્યું છે અને એ સમજપૂર્વક જેની એને અત્યંત રુચિ અને અનન્ય રુચિ પ્રગટે છે એને રાત દિવસ એનું ગોલન ચાલુ રહે છે, સંભાળી સંભાળીને ચાલુ રાખવું પડતું નથી, એનું ગોલન રહે છે. એ બહુ કુદરતી વિષય છે. દિવસ રાત એની પાછળ પડે, નિરંતર કહો રાત દિવસ કહો. હવે આખો દિવસ આત્માના વિચાર કરીને હવે આ થાકી ગયા, હવે નિરાતે સુઈ જઈએ, એ પ્રકારે માં છે. ઊંઘવાનો સમય પણ આયુષનો વ્યતીત થાય છે, આયુષમાંથી એને કઈ બાદ મળે છે? શું કે છે આટલો ટેક્સ ભરવાનો એમાં આટલો તમને રિફંડ આપવામાં આવશે, એમાં તમારા આયુષમાંથી ઊંઘનો સમય તમને રિફંડ કરવામાં આવશે, એવી કોઈ છૂટછાટ મૂકવામાં આવતી, એ સમય પણ આયુષમાંથી જાય છે. તેથી જેને દરકાર જાગી છે એમ કે છે, એ પણ જાગૃત રહે છે, માણસને ઊંઘ ઓછી થાય ને ઊંઘ ઉડે તો એને એમ થાય ઊંઘ વધારે આવે તો સારો. સાધક કહે છે કે ઊંઘ ઉડી જાય ને ઊંઘ ઓછી થાય તો અમે અમારા કામમાં લાગી જશું, અને અમારા કામની પાછળ ઊંઘ અમારી ઘટે જ છે એમાં ભગવાનનો પ્રશ્ન રહેતો નથી. સુગાનંદજી લીધા સિવાય એક બે મુદ્દા એમ ચર્ચામાં આવે છે. તો વસ્તુ પ્રાપ્ત થયા વિના રહે જ નહીં, એ પણ મનુષ્યને આત્મપ્રાપ્તિ પૂર્વે કેવા કેવા પ્રકારના પરિણામ હોય છે એનું જ્ઞાન કરાવ્યું છે. તું પણ તારા પરિણમન સાથે એની મેળવણી ને મીંઢવણી કરીજો, આ પ્રકારના પરિણામ થાય તો આત્મપ્રાપ્તિનો અવસર છે, નહીતર આત્મપ્રાપ્તિનો અવસર છે. જ્ઞાયકના લક્ષે જીવ સાંભળે પછી એ બધી લો આદ્ય દીપક છે. જ્ઞાયકના લક્ષે જીવ સાંભળે, નાયકના લક્ષે જીવ ચિંતવન કરે, જ્ઞાયકના લક્ષે જીવ મંથન કરે, બધામાં છે. તેને ભલે કદાચ સમ્યક દર્શન ન થાય તો પણ તે જ કાળે એકલો પુરુષાર્થ પર્યાપ્ત દશાએ ન પહોંચે તો પણ સમ્યક્ત્વ સન્મુક્તા થાય છે. અહીંયા એમ કેવું છે કે જો જ્ઞાયકના લક્ષે તારું સાંભળવું, તારું વિચારવું, તારું ચિંતન થવું, તારું મંથન થવું, એ જો સ્વરૂપ લક્ષે હોય તો તું સમ્યક દર્શનની નજીક જઈશ, ભલે પ્રાપ્ત નહીં કરતો પણ તું નજીક તો જરૂર જઈશ એમ કહેવું છે. માટે લક્ષ ફેરવીશ નહીં, લક્ષ ફેરવીશ નહીં એટલે એવું લક્ષ થવું જોઈએ કે જે ફરે નહીં એમ કહેવું છે. આ જે લક્ષનો વિષય છે ને, એ મોક્ષની ભૂમિકામાં એક પ્રધાન વિષય છે, મુખ્ય વિષય છે. એટલે શ્રીમદજી આત્મસિદ્ધિમાં એ લખ્યું કે લક્ષ થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય. તેહનો એટલે આત્માનો, નિજ સ્વરૂપનો, જ્ઞાયકનો લક્ષ થવા માટે આ શાસ્ત્રો કહેવામાં આવ્યા છે. લક્ષ છે એવી ચીજ છે કે જે ન ખસે એનું નામ લક્ષ કહેવામાં આવે છે. લક્ષમાંથી ન ખસે, પ્રવૃત્તિમાં અનેક પ્રકારના ફેરફારો થાય, પરિણમનમાં અનેક પ્રકારના ફેરફારો થાય, પણ લક્ષમાં ફેરફાર થાય નહીં, આનું નામ લક્ષ છે. જ્યાં પહોંચવું હોય જે તો ચાલવા માંડે છે, તો એમાં ચાલે છે, વિચાર બીજા કરે છે, પણ લક્ષ ચાલવાનું જે લક્ષ નક્કી થઈ ગયું છે એમાં પછી કાંઈ ફેર પડે છે? ચાલતા ચાલતા પછી હજાર વિચાર કરે છે તો પણ એ પોતાના રસ્તે જ ચાલે છે. જ્યાં વળાંક આવે છે ત્યાં વળે છે, ત્યાં બીજી ગડબડ થતી નથી. લક્ષ છે તો કાંઈ ફેરફાર થતો નથી, એની લક્ષ્યને અનુસરીને ચાલ રહે છે, આ એક નિયમ છે. એમ પરિણમનમાં પણ જેને જ્ઞાયકનું શુદ્ધાત્મ સ્વરૂપનું લક્ષ થઈ ગયું તો એના પરિણમનની ચાલ છે એ આત્મપ્રાપ્તિની સમીપ દર્શનની નજીક જતી ચાલ છે, અને લક્ષ વિનાનું તો બધું જેટલું કાંઈ છે એની કોઈ ગણતરી છે નહીં. જે કાંઈ કરવામાં આવે એ લક્ષ વગર છે, તેથી એની કોઈ કિંમત નથી, અને એનું કોઈ સમ્યક દર્શનને લાયક કોઈ ફળ આવે છે એવું બનતું નથી. બહુ સુંદર માર્ગદર્શન છે. આ બધું તપાસતા જવું જોઈએ. આવી જયારે જ્ઞાનીઓના વચનોની શિખામણરૂપ માર્ગદર્શન મળે ત્યારે એને તપાસતા જવું જોઈએ. વાંચવાનું સ્વરૂપના લક્ષ્ય થાય છે, સાંભળવાનું સ્વરૂપના લક્ષ્ય થાય છે, જ્ઞાયકના લક્ષ્ય થાય છે, સ્વરૂપ કહો જ્ઞાયક વિચારવું થાય છે, એકલા એકલા એ પણ શું જ્ઞાયકના લક્ષ્ય થાય છે. પછી આગળ ચિંતન અને મંથનનો વિષય છે. આ તો સ્થૂળ ક્રિયામાં તો કોઈ પણ માણસ પ્રવેશ કરે છે, સાંભળવું વાંચવું અને એને અનુસરીને કેટલા થોડા જાજા જે કાંઈ વિચારો થવા તે થવા, પણ લક્ષ્ય શું છે એ મહત્વનો વિષય છે. કેટલું કોણ વાંચે છે, કેટલું કોણ સાંભળે છે, કેટલા કોણ વિચાર કરે છે, કેટલા કોણ ચિંતન કરે છે એ ગણતરીનો વિષય નથી, પણ એમાં લક્ષ્ય શું છે એ ગણતરીનો વિષય છે. કેમ કે લક્ષ્યને અનુસરીને એની દિશા છે, એટલે દિશાની આમાં કિંમત છે, પ્રવૃત્તિની એટલી કિંમત નથી જેટલી દિશાની કિંમત છે. પ્રવૃત્તિ તો કરે છે, જે લાઇનમાં જે આગળ વધવા માંગે છે એ લાઇનમાં તે લાઇનની જ પ્રવૃત્તિ કરે, પણ એ પ્રવૃત્તિની તેથી કાંઈ કિંમત છે એમ છે નહીં. એની દિશા યોગ્ય છે કે નહીં એ અહીંયા મુખ્ય વાત છે, અને એના ઉપર કાર્યની સફળતાનો આધાર રહેલો છે. એમ કે છે કે જે જ્ઞાયકના લક્ષ્ય સાંભળે, જે જીવ જ્ઞાયકના લક્ષ્ય સાંભળે, જે જીવ ચિંતન મંથન વગેરે કરે તે પણ જ્ઞાયકના લક્ષ્ય જો કરે તો ભલે એને સમ્યક દર્શન કદાચ આયુષ પર્યંતના કાળમાં ન થાય તો પણ એ જીવ સમ્યક દર્શનની નજીક જશે. સમ્યક તો સન્મુખતા થશે એટલે એને સમ્યક દર્શનનું નજીક પણ આ પ્રકારે થશે, બીજા પ્રકારે થશે નહીં. જો છે તો બધા શુભ પરિણામ, સાંભળવાના પરિણામ શુભ છે, ચિંતન મંથનના પરિણામ પણ શુભ છે, છતાં એમાં આવા પ્રકાર ઊભા થાય છે કે જેમાં સમ્યક દર્શનની નજીક પણ જવાય છે અને સમ્યક દર્શનથી દૂર પણ જવાય છે. પરિણામમાં બે દિશા છે, ત્રીજી દિશા તો પરિણામને છે નહીં. એક નજીક જવાની દિશા છે અને એક દૂર જવાની દિશા છે. પરિણામ છે તે ચાલ છે, અને જે જીવ ચાલે છે પરિણામ દ્વારા જે ચાલી જ રહ્યો છે એ કોઈ ને કોઈ દિશામાં અવશ્ય ચાલે છે. હવે અહીંયા જ્યાં બે જ દિશા છે ક્યાં તો એ સમ્યકની નજીક જાય છે, ક્યાં તો એ સમ્યકથી દૂર જાય છે. ત્રીજી દિશા નથી. કોઈ એમ કહે કે અમે ત્યાં ને ત્યાં ઊભા છીએ એ વાત બરાબર નથી. એ રસ્તો કાઢીએ અમે સમ્યક દર્શનથી દૂર ગયા હોય એવું તો નથી લાગતું. નજીક આવ્યા છીએ કે નહીં તો હજી ખબર નથી. માટે એમ નક્કી કરીએ કે પ્રવૃત્તિ હજી છોડી નથી, અમે પ્રવૃત્તિમાં ફેરફાર કર્યો નથી, સ્વાધ્યાય આદિ બરાબર ચાલુ રાખ્યા છે, માટે અમે ત્યાં ને ત્યાં ઊભા છીએ એ વાત પણ સાબિત થઈ શકે એવી નથી. કેમ કે પરિણામ પોતે ચાલ સ્વરૂપે છે, અને ચાલ છે પરિણામની જે ચાલ છે એ કોઈ ને કોઈ દિશા પકડે છે. બેમાંથી એક દિશા તો એ જરૂર પકડે છે, અને એક દિશા બાજુ એ જરૂર ચાલે છે. લક્ષ્ય થયું હોય તો એ સમ્યક નજીક જાય છે, લક્ષ્ય ન થયું હોય તો એ સમ્યક નજીક જતો નથી પણ સમ્યકથી દૂર જાય છે. ઠીક બરાબર છે. રોજ સ્વાધ્યાય કરીને દૂર જઈએ અમે એ કેમ બને, લક્ષ્ય વગર જોયું કોઈ પણ પરિણામ સ્વરૂપ લક્ષ્ય વિનાના કોઈ પણ પરિણામ બીજી દિશા પકડીને ચાલે. અને એ ચાલને કોઈ ચાલને રોકી શકે એવું નથી, પરિણામને તો કોઈ રોકી શકે એવું નથી. એટલે દિશાફેર કરાવવા માટે અથવા આત્માનું લક્ષ્ય કરાવવા માટે આત્માને સમજાવવામાં આવ્યો છે. કોઈ પણ રીતે પોતાના આત્માને એ પ્રકારે સમજ કે જેથી એનું લક્ષ્ય બંધાઈ જાય અંદરમાં. જો લક્ષ્ય ન બંધાણું તો એ સમજણની પ્રક્રિયા ખરેખર સમજણરૂપ કામ એને કર્યું નથી. એવી પણ આવે છે લક્ષ્ય, એટલે આમ તો એ ધ્યેય સાથે થાય છે, એના ધ્યેય સાથે જ હોય છે. પણ ધ્યેયમાં થોડી એકાગ્રતા લેવી છે, કેમ કે ધ્યેય ધ્યાનમાં ધ્યાનને અનુલક્ષીને છે અને લક્ષ જ્ઞાનને અનુલક્ષીને છે. જુદા જુદા ગુણો હોય છે બંને સાથે. અમે આ જે સ્વાધ્યાયને વાંચન વિચાર કરીએ છીએ લક્ષ્ય માટે કરીએ છીએ, તેથી તો અમે દૂર જતા નથી ને. પ્રશ્ન થાય એવો નથી કે ખરેખર જો લક્ષ્ય કરવાની એની અંદર કોઈ પ્રવૃત્તિ હોય તો લક્ષ્યની પ્રાપ્તિ થશે, તો દૂર જવાનો ક્યાં પ્રશ્ન છે. પણ એ પણ તપાસવું જોઈએ કે એની અંદર એને લક્ષ્મી પ્રાપ્ત લક્ષ્મીનું કરવા માટેનો કોઈ પ્રકાર છે કે નહીં. કેમ કે જે કોઈ સમય વ્યતીત થયો અને એ સમય વ્યતીત થવામાં આ પ્રવૃત્તિની અંદર સમજણ થઈ, એમાં આત્મા સંબંધી જે કાંઈ જાણ્યું, એ જાણવું અને લક્ષ્યનું થવું એને એક સાથે સંબંધ છે. જાણવું જાણવાથી લક્ષ્ય થવું એવો એનો એક સંબંધ છે, કેમ કે જ્ઞાન વિના લક્ષ્ય થતું નથી. તો જાણવું થયું અને લક્ષ્ય ન થયું એવું બીનું છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ તો જાણ્યું, આત્મા આનંદ સ્વરૂપ છે એમ તો જાણ્યું, એવા એવા આનંદ ગુણ સ્વરૂપ દ્રવ છે એમ તો જાણ્યું, એના દ્રવ ગુણ પર્યાયનો વિષય પણ જાણ્યો. હવે જાણ્યું ને લક્ષ્ય ન થયું કે જાણ્યું ને લક્ષ્ય થયું, બસ આટલો સવાલ છે. તદ્દન તું અજાણ્યો હો તો બરાબર છે કે તું એટલા માટે જાણે છે કે જેથી તને લક્ષ્ય થાય, પણ જાણ્યું તો છે અને લક્ષ્ય થયું નથી, તેથી તારા પરિણામમાંથી એમ આપોઆપ સૂચિત થાય છે કે નજીક જવાને બદલે તું દૂર જાય. એ ચાલ પકડી દે છે, પરિણામ છે એ ચાલ પકડી દે છે. યથાર્થતાની બહુ કિંમત છે આ લાઈનમાં, એટલી યથાર્થતાની જ કિંમત છે, બાકી બધી ગડબડ થાય એવી વાત છે. અને એ ગડબડ ક્યાં જઈને ક્યાં જાય એને વર્તમાનમાં પડતા ન લાગે, થોડું પરિણામ એમાં થઈ જાય પછી પડતો લાગે. તો એને સમ્યક સન્મુખતા એટલે સમ્યકનું નજીકપણું થાય, અંદર દ્રઢ સંસ્કાર પાડે એ રીતે જિજ્ઞાસામાં આવીને, અપૂર્વ જિજ્ઞાસામાં આવીને એ સંસ્કારનો વિષય આગળ આપણે એકવાર આવી ગયો પણ અહીંથી જિજ્ઞાસા તો સંબંધ ધરાવે છે. સતની ઊંડી જિજ્ઞાસા કર, એમાં સંસ્કારનો વિષય અનુસંધાનમાં લીધો છે. કે જેથી તારો પ્રયત્ન બરાબર એટલે યથાર્થ ચાલશે, તારી મતિ એટલે તારું જ્ઞાન પણ સરળ અને સગુણ થઈ આત્મામાં પ્રણમી જશે. જો યથાર્થતા ના આવે તો જ્ઞાનની સરળતા ન રહે. જ્ઞાન આડું આડું સમજે, આડું આડું સમજણનું કાર્ય કરે, એને કોઈ રીતે ભલે શાસ્ત્રાદિક સમક્ષ હોય, સત્સમાગમ ને સદગુરુ સમક્ષ હોય તો પણ એને સંસ્કાર પડે નહીં. એટલે આ રીતે જો તે સતના સંસ્કાર ઊંડા નાખ્યા હશે, જિજ્ઞાસાથી વાત ઉપાડી છે, તો તને આ ભાવમાં નહીં તો બીજા ભાવમાં પણ અવશ્ય સમ્યક દર્શન આદિની પ્રાપ્તિ થશે. હમણાં એ વાત સાથે લીધી કે અપૂરો જિજ્ઞાસા અને રૂચિથી જો દ્રઢ સંસ્કાર પાડે અંદરમાં, ઉપયોગ એકમાં ન ટકે તો બીજો બીજામાં ફેરવે, એકમાં ન ટકે એટલે એકને એક પ્રકારના ચિંતનમાં ન ટકે તો ભલે બીજું પડખું પણ આવે તો ઠીક છે, એનું લક્ષ્ય ફરવું જોઈએ નહીં. એમ છે, તારા વિચારમાં અનેક પડખા આવશે, મંથનમાં અનેક પડખા આવશે, એવું નથી કે પર્યાયાર્થિક નિર્ણયનો વિચાર પણ નહીં આવે અથવા વ્યવહારનું પડખું પણ ઉત્પન્ન નહીં થાય. વિચાર બધા વિચાર આવે અને એકમાં ન ટકે અને અનેક પ્રકારે વિચાર આવે, ઉપયોગ ફરે તો ફરે, એમાં કાંઈ બીજો વાંધો નથી. પણ ઉપયોગ બારીકમાં બારીક કરે, આ કાળજીનો વિષય, દરકારનો વિષય થઈ ગયો. અંદરમાં એટલી દરકાર જાગે ત્યારે એને ઉપયોગ સૂક્ષ્મ અથવા બારીક થાય છે, બારીક થાય છે એટલે સૂક્ષ્મ થાય છે. મુમુક્ષુની ભૂમિકાનો વિષય એવો છે કે જે સ્વરૂપ પ્રાપ્તિ માટે પ્રયત્નમાં ચડે, ખરેખર એની લાઈને ચડે, તો એના બીજા બધા ફંદ ફૂંકાઈ જાય. હું બીજા બધા ફંદ છે, બીજું કાંઈ એને સૂજે નહીં, એક જ વાત સૂજે અને બીજું સૂજે. ઉપયોગ એકમાં ન ટકે તો બીજામાં ફેરવે, ઉપયોગ બારીકમાં બારીક કરે, બારીક કરે એમ નથી, બારીકમાં બારીક કરે એમ અનુભવ જરૂર વાત કરી. આ વિષયમાં આગળ વધવા માગે છે, ચોખા માગે છે, સંયમ દર્શન ને પ્રાપ્ત કરે છે તે જીવ અંદર દ્રઢ સંસ્કાર પાડે, સંસ્કાર પડવાની પ્રક્રિયા પણ એવી છે, સંસ્કારે પડે નહીં એવી બધી સ્થિતિ હોય. એટલે પ્રથમ જિજ્ઞાસામાં ઉભો હોય એ જિજ્ઞાસાના ઠેકાણા ન હોય, એને ઉપયોગ બારી થવાનો અવસર આવતો નથી. બહુ ક્રમથી વાત લીધી છે. સીધો એક આ લાઈનનો દ્રષ્ટિપાત લઈએ તો આવો છે કે કોઈ પણ મુમુક્ષુજી જ્યારે સમજણમાં એને એટલું મૂલ્યાંકન થાય છે કે એ મારું સ્વરૂપ જો હું સમજું તો અનંતકાળનો મારો નિવેડો છે, અનંતકાળથી મારું એક મારું જ સ્વરૂપ સમજ્યો નથી તેથી અનંત વિટંબણા છે. જીવને શારીરિક કરતા માનસિક યાતનાનો પાર નથી, આ તો એને ખબર નથી કેટલો દુઃખમાં સંભળે છે. શારીરિક યાતના તો ક્વચિત અસાતાનો ઉદય થાય ત્યારે જ હોય છે, અને તેમાં પણ મંદ ઉદયમાં તો એને કાંઈ બહુ ખબર પડતી નથી. મંદ સાતાના ઉદયમાં તો કાંઈ ખબર પડતી નથી, તીવ્ર સાતાના ઉદયમાં જરાક એને એમ લાગે છે કે આ વ્યાધિ મટે તો સારું. પણ પ્રાય જીવને માનસિક અશાતા એટલી છે કે એની મૂંઝવણમાં એ મૂંઝાય મૂંઝાઈને એનું જ્ઞાન મૂંઝાઈને ત્રીજ ગતિમાં નિયોગમાં ચાલ્યો જાય. આ એની પરિસ્થિતિ થઈ જાય, આવી થઈ રહી છે જગતમાં જીવન. એને હવે કોઈ શુભ ઘડી આવે ને એટલો ખ્યાલ આવે કે આ એક મારું જે સ્વરૂપ સમજાય તો મારે શું કર્તવ્ય ને શું અકર્તવ્ય, એનું કોઈ મારો વિવેક છે કરવા નહીં કરવા સંબંધીનો, યોગ્ય અયોગ્ય સંબંધીનો જેવો કોઈ વિવેક છે એ મારું સ્વરૂપ નક્કી થાય સમજાય પછી જ આગળ ચાલે એવી વાત છે. અને તો અનંત વિટમણા ને અનંત યાતના મટે એવું છે, અને નહીતર કોઈ રીતે મટે એવું નથી. તો એને એની કેટલી હદે જિજ્ઞાસા આવવી જોઈએ એની કિંમત લઈને ઊભી થયેલી વાત છે. વગર કિંમતે જેને જિજ્ઞાસા આવી છે એને એ જિજ્ઞાસા ઉપર ઉપરના શોખ જેવી છે, એક હોબી થઈ છે. ઠીક છે, કઈ જાણવા તો મળે છે, આત્મા 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 કરનારા શાસ્ત્રો કાંઈક તો કહે છે, કાંઈક પહેલા નહોતા સમજાય એવું તો સમજાય છે, ચાલો જાણ્યું તો સમજ્યા તો ખરા, ખબર તો પડી છે કે એમાં કોઈ સંસ્કાર આવવાનો સવાલ રહેતો નથી. એ જીવને સંસ્કાર નથી પડતા. આ તો અત્યંત જિજ્ઞાસાથી પૂર્વે નહીં ઉત્પન્ન થયેલી એવી અપૂર્વ જિજ્ઞાસાથી એ સમજવા અને સાંભળવા માગે તો એને અંદરમાં સંસ્કાર પડે છે, અથવા એને સમજણમાં આવે અને રૂચે આત્મા તો એને સંસ્કાર પડે છે. ઘણી રૂચિથી લાભનું કારણ જાણીને ઘણી રૂચિથી કોઈ જીવનમાંથી એવું બને છે કે અવ્યક્તપણે એને બહુ રૂચે, એવી જ કોઈ યોગ્યતા હોય એની રૂચિની કે આત્મા જ્યારે સંભળાવે ત્યારે અંદરમાં એને આ પોષણ મળે. જેમ કોઈ નાનો કુંડો છોડો હોય પાણીનું સિંચન થાય તો એ નવપલ્લવિત થાય છે, સુકાતો મુરઝાતો છોડ હોય એ નવપલ્લવિત થાય છે, એમ એની રૂચિનું જાણે કોઈ એવું પોષણ મળે છે કે રૂચિ વધુ ને વધુ સતત થાય છે. એવું રૂચે એવું રૂચે આત્મા આત્મ સ્વભાવ અને આત્મભાવ એ સાંભળતા એને એવું રૂચે એવું રૂચે એવું તીવ્રપણે રૂચે ત્યારે પણ કોઈ જીવને સંસ્કાર પડી જાય છે. એવા કોઈ દ્રઢ સંસ્કાર પડે અને તે દશાપૂર્વક તેવી સ્થિતિપૂર્વક જિજ્ઞાસા અને રૂચિ બે પ્રકાર છે. પછી એની વિચારણામાં ઉપયોગ એકમાં ન ટકે તો બીજામાં ફેરવે. માત્ર એ ઉપયોગ ફેરવા ફેરવ કરે એમ નહીં, પણ ઘણો બારીક ઉપયોગને કરે. કોઈ પણ પડખામાં પોતાના પ્રયોજનના વિષયમાં ઘણી બારીકાઈ એના ઉપયોગમાં રહે. અણ ઉપયોગે વિચારે નહીં, અણ ઉપયોગે ચિંતવે નહીં. એવી રીતે સ્વરૂપના વિષયમાં ઉપયોગને સૂક્ષ્મ કરતો કરતો એ ચૈતન્ય તત્વને ગ્રહણ કરતો, એટલે આ ચૈતન્ય સ્વભાવ તે હું એમ પોતામાં એને અહમ પણ કરતો એ આગળ વધે. પણ વિચારની સ્થિતિમાં ભોલનની સ્થિતિમાં પોતામાં અહમ બુદ્ધિ ધારતો, અહમપણાના ભાવને ધારણ કરતો આગળ વધે તે જીવ ક્રમે સમ્યક દર્શનને પ્રાપ્ત કરે. જે નથી કર્યું એ આ છે કે પોતાના સ્વરૂપમાં અહમ પણ નથી કર્યું. આત્મા તો ગુરુદેવે કહ્યો કે આત્મા ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશી દેહ પ્રમાણ છે, શરીર પ્રમાણ છે, આ એકનું એનું ક્ષેત્ર છે, કદ છે, ગુણથી અનંત ગુણ સ્વરૂપ છે, પર્યાય સમય સમયની વર્તમાન અવસ્થાના ઉત્પાદવી રૂપે થઈ રહ્યું છે, પરિણામ તેવું છે, દ્રવ્ય ક્ષેત્ર કાળને ભાસ અને આવું એનું વસ્તુ સ્વરૂપ છે, વસ્તુ કે દ્રવ્ય છે. પણ હવે એમાં હું પણ આવવું જોઈએ ને, એને એની જે હસ્તી છે, અસ્તિત્વ સ્વભાવ છે, હૈયાતી છે, સત્તા છે, એ સત્તા એને સ્વભાવથી વેદાવી જોઈએ. આ પ્રશ્ન છે. એ હું પણ આથી થાય છે, શરીરમાં હું પણ થાય છે, બીજા સંયોગોમાં હું પણ થાય છે કે આ પરિવારના સભ્યો મારા, આ ઘર મારું, આ મિલકત મારી, આ બિલ મારા, આ કપડા મારા, આ ચીજો મારી, અને આ રાગ તે હું, એવું બધું તો હજી થાય છે. પણ એને પોતાના સ્વરૂપમાં હું પણ થતો નથી. અને હું પણ હું છે ત્યાં થાય તો, જ્યાં પોતે છે ત્યાં થાય તો તે સમ્યક છે, અને જ્યાં પોતે નથી ત્યાં હું પણ થાય તે મિથ્યા છે. તો મિથ્યા હું પણ તો કરે છે, મિથ્યા હું પણ પણ ક્રિયા કરે અને સમ્યક હું પણ પણ એ કરે, એમ બે વાત તો બની શકે એમ છે ને. કઈ ચૈતન્ય તો તમને ગ્રહણ કરતો, ગ્રહણ કરવું એટલે શું, કે જ્યાં ચૈતન્ય તત્વ છે ત્યાં અહમ પણ એને પોતાને પ્રયત્નથી થાય એને ગ્રહણ કરતો એમ કહેવામાં આવે. અંતરંગ પ્રયત્નથી થાય ત્યારે તે જીવ આગળ વધે છે, એટલે પ્રયત્ન ઉગ્ર થાય છે અને આગળ વધે છે એમ કહેવાય છે. તે જીવ ક્રમે, એટલે આ પ્રકારના ક્રમના પરિણામથી તે જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે. સમ્યક દર્શનને પ્રાપ્ત કરનાર જીવના પરિણામનો ક્રમ આવો હોય છે અને બીજા પ્રકારે હોતો નથી. સમ્યક દર્શન પ્રાપ્ત કરનારના અંતરંગ સૂક્ષ્મ પરિણામોને અહીંયા એનું જ્ઞાન કરાવ્યું છે, એનું જ્ઞાન કરાવવાનો વિષય છે. એની વિધિ વધારે કોઈ વાત છે નહીં કે કરતા બુદ્ધિએ કોઈ કરવા જાય ને થાય એમ કાંઈ પ્રશ્ન નથી, પણ એનું જ્ઞાન કરાવ્યું છે. જો આ પ્રકાર આમાં હોય છે, એ પ્રકાર ન હોય તો તું અતિ પરિણામી પણામાં આવીને એમ ન માનતો કે મને કાંઈક થયું છે, મને કાંઈક લાભ થઈ ગયો છે, હું તો કાંઈક છું, એવું કાંઈ તું માની બેસીશ નહીં. એટલા માટે એનું જ્ઞાન કરે.